તારીખ 12/9/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 31 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 242
પોતે તપ સ્વરૂપ છે ધર્મ એક તપ છે કેમ કે ધર્મથી નિર્જરા થાય છે અને તપથી પણ નિર્જરા થાય છે નિર્જરાનું કારણ તપ લ્યો અને નિર્જરાનું કારણ ધર્મ લ્યો તો બંને એક જ હોવા જોઈએ હવે તપના વિષયમાં જૈન સંપ્રદાયમાં અને અન્ય સંપ્રદાયમાં બહુ મોટી ભ્રાંતિ ચાલે છે અન્ય મતના સાધુ લોકો પણ તપ કરે છે ભિન્ન ભિન્ન પ્રકારે જૈન સંપ્રદાયમાં પણ તપની પરંપરા રૂઢિગત છે અને બહુ ભાગ કોઈ વ્રત લેવું કોઈ નિયમ લેવો ઉપવાસ કરવો એકટાણું કરવું આયંબિલ કરવું એવું કાંઈ ને કાંઈ પ્રતિજ્ઞાપૂર્વક પછખાણ લઈને કોઈ પદાર્થનો ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો એને તપ કહે છે એમાં પણ ઉપવાસનું તપ બહુ પ્રચલિત છે આપણે ત્યાં પણ એ ઉપચારથી તપ મોક્ષમાર્ગી જીવોને કહેવાયું છે એમ થવાનું કારણ શું ઉપવાસને તપ કહેવાની પ્રણાલિકા બહુ પ્રચલિત થઈ એનું કારણ શું તો એનું કારણ બહુ ઊંડું છે એ કારણ અપ્રચલિત છે અને આ પ્રણાલિકા પ્રચલિત છે એમ બન્યું છે શું કારણ એ છે કે જે મોક્ષમાર્ગી ધર્માત્માઓ જ્યારે જ્યારે પોતાનાની અધ્યાત્મ પરિણતિમાં વિશેષ પ્રકારે રહેતા હોય છે અને એમને સ્વરૂપ લીનતા વધે છે ત્યારે એમનો વૈરાગ્ય વધે છે અને એ વૈરાગ્ય વધીને ત્યાં સુધી વધે છે કે આહાર પાણી લેવાની પણ એમને ઈચ્છા થતી નથી એટલે આપણા શાસ્ત્રોમાં તો તપની વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે એમાં ક્યાંય ઉપવાસ કરવો એને તપ નથી કીધું કે કોઈ પણ એવી રીતે બાહ્ય ક્રિયાને તપ નથી કીધું છ પ્રકારના અભ્યંતરને છ પ્રકારના બાહ્ય તપ છે એ પણ સ્વરૂપ અનુસંધાન પહેલાંના વિકલ્પને કયા છે 12 પ્રકારના તપને અને એમાં સ્વાધ્યાયને પણ તપ કહ્યું છે પણ એ તો સ્વરૂપ લીનતા પહેલાં કેવો વિકલ્પ હતો એ બતાવવા પૂરતી વાત છે મૂળ જે તપની ખરી વ્યાખ્યા છે એ તો એટલી જ છે કે ઈચ્છા નિરોધ તપઃ શું શેને તપ કહ્યું છે ઈચ્છા નિરોધ તપઃ આ ઉમાસ્વામી મહારાજનું તત્વાર સૂત્રની અંદર આ સૂત્ર છે અને એ બધા જૈનોને માન્ય છે એમાં કોઈ સંપ્રદાયના જૈનને આ સૂત્ર સાથે કોઈ દલીલ નથી કોઈ વિરોધ નથી કોઈ અસ્વીકારપણું નથી બધા સ્વીકારે છે કે ઈચ્છા નિરોધ તપઃ એ વાતમાં કાંઈ કહેવા જેવું રહેતું નથી કેમ કે સૂત્રકાર આચાર્યે જે સરવાળો માર્યો છે તપનો એમાં કોઈ જગ્યારી એવી દલીલની પણ જગ્યારી એવી વાત નથી વિરોધ કરવાની તો વાત રહેતી નથી પણ નિરોધ એટલે શું કે સ્વયં બંધ થઈ જવું સ્વયં અટકી જવું સ્વયં ઉત્પન્ન ન થવું ઈચ્છાનું સ્વયં ઉત્પન્ન ન થવું એને તપ કહે છે કોને કે ઈચ્છાનું સ્વયં ઉત્પન્ન ન થવું હવે ઈચ્છાનું સ્વયં ઉત્પન્ન ન થવું એ તો નાસ્તિવાચક થઈ અસ્તિ શું છે એના ઉપર એનો આધાર છે કે પોતાના સ્વરૂપના અવલંબને સ્વરૂપ પરિણતિને કારણે વિશેષ અધ્યાત્મ દશાને કારણે ઈચ્છા ઉત્પન્ન થતી બંધ થઈ એટલી વિરક્તિ આવી એટલે જે જે ધર્માત્માઓ विशेष प्रकारे पोताना स्वरूप भाव में रहवा लाग्या त्यारे एमने आहार पाणीनी इच्छा उत्पन्न सहज नहोती थती अने तेथी तेओ आहार पाणी लेता नहोता। खरेखर तो जे स्वरूप में एमनी लीनता रूप परिणति हती ए ज तप हतो, ए निश्चय तप छे। पण ए परिणति ने ए विषय ने बहु जीवो समझता नथी, बहु भाग जीवो नथी समझता। पण ए न समझता होय एटले एमणे आहार न लीधो ए तो समझाय बधाने के रोज आहार लिए छे, आजे जमवानी ना पाड़े छे, एटले पछी आहार न लेवो एनु नाम तप रह्यो। हवे साप गया ने लिसोटा रही गया, मूल जे स्वरूप में लीन थवानी वृत्ति ए विषय में लोको अजाण थी गया, अने आहार न लेवो ए बात प्रचलित थी गई, अने पछी एनी कॉम्पिटिशन शुरू थी गई, देखा देखी शुरू थी। तमे करो छो तो अमे पण करीए, तमे करो एना करता वधारे शुं करवा न करीए, ओछुं शुं करवा करीए, एम करता करता ए वातने प्रसिद्धि मळी, ए वातनुं मान थवा मांड्युं, समाजमां मानपान मळवा मांड्युं, એનું ઉજવણું વ્યવહાર કંઈક પ્રકાર પછી એના ચાલવા લાગે, એટલે એની મહિમા વધી ગઈ। વસ્તુતા એ તપ નથી, અને વસ્તુતા એ જે તપ ન હોય તેને તપ માનવું તે ગ્રહિત મિથ્યાત્વનો સૌથી મોટું પાપ છે। 18 પાપ સ્થાનકમાં સૌથી મોટું પાપ, સપ્ત વ્યસન કરતાં પણ મિથ્યાત્વનો પાપ સૌથી મોટું છે। એટલે આજના દિવસે દિગંબર સંપ્રદાયમાં પણ લોકો ઉપવાસ કરે છે, કોઈ કાંઈ પ્રકારની પ્રતિજ્ઞા કરે છે, કોઈ કાંઈક કરે છે, કોઈ પૂજાઓ કરે છે। દસમી છે ને, સુગંધ દસમી, તો 10 પૂજા કરે છે, અથવા ઉપવાસ કરીને આખો દિવસ પૂજા કરે, 91 કરીને પૂજા કરે। પૂજાનું મહત્ત્વ વધારે છે દિગંબર સંપ્રદાયમાં। તો એ પ્રકારે કાંઈ ને કાંઈ ક્રિયાને તપ માનવું, અને ઈચ્છા નિરોધનો પ્રકાર હોય નહીં ને તપ માનવો, સ્વરૂપ લીનતા પૂર્વકની ઈચ્છા નિરોધ ન હોય ને તપ માનવો, એ ગ્રહિત મિથ્યાત્વ છે। તે માનવું પણ ન જોઈએ, મનાવવું પણ ન જોઈએ, અને કોઈ માનતા હોય એને પ્રોત્સાહન મળે એવું અનુમોદન પણ ન આપવું જોઈએ। માનવા અને મનાવવામાં આપણે સ્વતંત્ર હોવાથી ન કરીએ કે ન માનીએ ને ન મનાવીએ, પણ અનુમોદના કરવામાં કેટલીક તકલીફ થાય છે કે આપણા સગા સંબંધી વેવાય વેલા દીકરી જમાય અનેક જાતના સંબંધો જેની સાથે એવા હોય છે કે જે સંબંધોમાં મન દુઃખ કરવું એ પોસાતું ન હોય, અને ત્યારે અનુમોદનાના દોષમાં આવવું પડતું હોય ત્યારે શું કરવું, આ પ્રશ્નો ઉપસ્થિત થાય છે। એટલે ઉપસ્થિત જવું તો પડે, નહીતર કારણ નાનું ને ઝઘડો મોટો થઈને ઊભો રહીએ। ઓલા લોકો તો દુઃખ લાગે, સામાન્ય તો દુઃખ લાગે, પણ ઘરમાં બધા એકમતના હોય નહીં કે તમે આવી નાની નાની વાતમાં આગ્રહ વાળા થઈ ગયા છો, તમારો ધર્મ જ આગ્રહ વાળો છે, અને આ બધા દુરાગ્રહમાં ધર્મ કેવી રીતે થાય એમાં તમને આવવામાં શું જાય છે, અને એક ચમચી રાબ પીવડાવી દેવામાં પણ તમને શું વાંધો છે, ખાસ કરીને પારણામાં જવું પડે, અથવા ચાલુ ઉપવાસ હોય ત્યારે સાતા પૂછવાનો પણ પ્રકાર હોય છે શું જી। હા, તમે સંકુચિત માણસ વાળા છો, એટલે સિદ્ધાંતની મક્કમતા શું છે, આગ્રહ દુરાગ્રહની હઠ શું છે, એની ભેદરેખા લોકો તો કાંઈ સમજે નહીં, અને લોકોને ઘરે ઘરે કાંઈ સમજાવવા જવાય પણ નહીં, એ પરિસ્થિતિ પોસિબલ નથી, ત્યારે શું કરવું કે એક વાર બે વાર શરૂ થાય ત્યારે, પોતાની સમજ શરૂ થાય ત્યારે સામાને સમજાવવાનો પ્રયત્ન કરવો। અમે આવ્યા છીએ વ્યવહાર માટે આવ્યા છીએ, પણ આ અમારા વિચારો છે, આ અમારો અભિપ્રાય છે, અને તમે પણ આવા દોષથી બચો તો સારું, તમારા પ્રત્યે સ્નેહ હોવાથી આવ્યા છીએ। શા માટે આવ્યા છીએ? સ્નેહને કારણે આવ્યા છીએ, તો અમારી ફરજ થાય છે કે સ્નેહને વશ પણ તમને સાચે રસ્તે આંગળી ચૂંઝવી. આગ્રહ નથી અમારો, અમારી માન્યતા લાદવાનો પ્રશ્ન નથી, પણ સાચો રસ્તો બતાવવો એ પણ એક સ્નેહને લઈને ફરજ થાય છે. તો સાચી વાત તમને કરીએ છીએ, કરવું ન કરવું, સમજવું ન સમજવું, એના માટે તમે સ્વતંત્ર છો. અમે આવ્યા છીએ એટલા માટે, રૂઢિ માટે આવ્યા નથી, તમને અનુમોદન કરવા આવ્યા નથી, અમારા વિચારો બતાવવા આવ્યા છે. સમજદાર માણસ હોય તો એમ કહી દે કે તમે નહીં આવો તો અમને દુઃખ નહીં થાય, અમારે તમારા ધર્મમાં તમારા વિચારોમાં બાધા નાખવાનો અમારો અભિપ્રાય નથી. જો સજ્જન માણસ હોય, સમજદાર માણસ હોય તો છૂટ આપી દે, પણ એવા બધા નથી હોતા. કોઈ ન સમજે કે નહીં અમે તમે તમારું શું કરો, અમે અમારું કરીએ. તો એક વાર, બે વાર, ત્રણ વાર આપણે પ્રયત્ન કરવો જોઈએ, પછી આપણે કહેવું જોઈએ કે દુઃખ લાગે તો માફ કરજો, આવા પ્રસંગમાં અમારી ઉપસ્થિતિ અમે ઈચ્છતા નથી ને હોતી નથી. તો એકાદ વખત દુઃખ લાગી જાય, પછી તો છાપ પડી જાય, જેમ કોઈ છાપેલ કાટલું હોય એના જેવું થઈ જાય કે ભાઈ તો એ વાત છે, નહીં આવે. હવે એ એવા છે એમાં આપણી આબરૂનો આપણને સવાલ લાગતો હોય તેથી તો આપણને માનસિક તકલીફ થવાને. જો આપણી આબરૂ ઓછી થઈ, સગા સંબંધીઓમાં આપણી આબરૂ ઓછી થઈ, હવે એ કલ્પના છે. તમે એને લઈને જ તમારી બધી આબરૂ છે એવું કાંઈ નથી. આબરૂ હોવાના અનેક કારણો હોય છે, શું, અને એમાં મુખ્ય તો તમારો સજ્જનતા ભરેલો વ્યવહાર છે, એ જ મોટી આબરૂનું કારણ છે, બાકી કોઈ આબરૂનું કારણ નથી. તો વ્યવહાર કોઈની સાથે કાંઈ દુર્જનતા ભરેલો કરવાનો સવાલ નથી. એટલે તપનું સાચું સ્વરૂપ આજના દિવસે સમજવું અને એનું અમલીકરણ કરવું એ મુમુક્ષુ માટે તપ ધર્મનોની યોગ્ય વાત છે. હા, અને મુનિઓને અને જ્ઞાનીઓને તો ઈચ્છા નિરોધ થઈ જાય છે સ્વરૂપના અવલંબને, એટલે સાચું તપ તો એમને જ હોય છે, અને એમના જ આહારના ત્યાગને વ્યવહાર તપ કહેવામાં આવે છે. બાકી નિશ્ચય નથી ત્યાં વ્યવહાર ક્યાંથી હોય, એટલે બીજાના ત્યાગને તો વ્યવહાર નામ પણ પડતું નથી, લાગુ પડતું નથી, તો વ્યવહારાભાસ છે. બાકી મૂળ ભગવાનના શાસ્ત્રોમાં, દિવ્ય ધ્વનિમાં આવેલી વાત જે શાસ્ત્રોમાં છે એમાં મોક્ષ માટે આ વાત છે કે આજ્ઞાએ જ તપ છે, આણાએ ધમો, અને આણાએ તો આજ્ઞાએ ધર્મ છે અને આજ્ઞાએ જ તપ છે. અને ધર્મ તપને બે, ધર્મ ને તપ બે એક જ વાત છે, બે જુદી જુદી વાત નથી. એ તો નામ જુદા છે, ભાવ એક જ છે. આજ્ઞા એટલે શું અહીંયા, કે મુમુક્ષુ જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહીને આરાધન કરે એ જ એનો ધર્મ છે, એ જ એનો પરમ ધર્મ છે અને એ જ એનું તપ છે. આ ભૂમિકામાં કોઈ ત્યાગની ભૂમિકા જ નથી, ગૃહસ્થમાં કોઈ ત્યાગની ભૂમિકા નથી. ગૃહસ્થમાં તો મિથ્યા અભિપ્રાયોને, મિથ્યા આગ્રહોને છોડવાનો, ત્યાગ કરવાની ભૂમિકા છે. એ ભૂમિકામાં એટલું કામ થાય તો આગળની ભૂમિકામાં સરળતાથી પ્રવેશ થઈને મોક્ષ માર્ગમાં આગળ વધી શકે, નહીંતર જે કાંઈ કરશે એ બધું ઉલટું જ પડશે, ઊંધું પડશે, સરવાળે નુકસાનનું કારણ બનશે. એવું છે કે ટ્રેડિશનલી જૈન સંપ્રદાયમાં રાત્રિ ભોજન ન કરવું જોઈએ, એ ટ્રેડિશન ચાલી છે. અને એમાં રાત્રિ ભોજન ન થાય તો કાંઈ સારી જ વાત છે, અને એ કાંઈ એવી મોટી વાત નથી કે ન થઈ શકે, સહેજે થઈ શકે એવું છે. અને તેથી કેટલાક પ્રકારની અહિંસા થતી નથી. રાત્રિ ભોજનને લઈને જે જીવોની હિંસા થતી હોય એ હિંસાથી બચાય છે, એટલે સહેજે સહેજે એ કરવું જોઈએ. પણ એને કોઈ ધર્મ સાથે સમ્યક દર્શન સાથે સંબંધ છે એવું નથી, અને એના ઉપરના વજન કે આગ્રહને લઈને પરિણામ બગડે એવું ન થવું જોઈએ. થાય શું કે ધારો કે હું રાત્રે ભોજન કરતો નથી, હવે ક્યાંક જઈ ચડ્યા ને એને ત્યાં એવી રીતે એના ઘરવાળા ટેવાયેલા ન હોય, એટલે બનાવવા બનાવતા એને સૂચના આપી દીધી હોય કે ભાઈ આટલા આટલા વાગે જમવા બેસશે અને તમે તૈયારી રાખજો, પણ હવે કોઈ કારણોસર પરિસ્થિતિવશ કે પોતાને એ જાતની આદત ન હોય એટલે મોડું થાય, અને મોડું થાય એટલે પછી પરિણામ બગડવા માંડે પોતાના, તો એ રાત્રિ ભોજન ત્યાગનો આગ્રહ છે એને કશાય થશે સામા ઉપર. આ લોકો કાંઈ સમજતા નથી, કહીએ પણ સમજી શકતા નથી કઈ ટાઈપના માણસો છે, કાંઈ આપણને તો કાંઈ સમજાતું જ નથી. મારે નથી ખાવું હવે, બસ મારો ટાઈમ થઈ ગયો, બિલકુલ હું નહીં ખાઉં. ન ખાવું હોય તો શાંતિથી ન ખા, પણ આવી રીતે પરિણામ બગાડીને નહીં ખાવાનો અર્થ નથી. હ એ તો રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો, સાથે સાથે તમારા શાંતિનો પણ તમે ત્યાગ કર્યો, એથી કાંઈ ફાયદો નથી. એ તો રાત્રિ ભોજન ત્યાગ કરવાનું નુકસાન છે તમને. હા, તમારા પરિણામ એવા હોવા જોઈએ કે સમય થઈ ગયો, હું રાત્રિ ભોજન કરતો નથી, હવે મને આ બાબતમાં કહેવાનો કાંઈ અર્થ નથી, મને વિકલ્પ પણ નથી, અને તેથી મને કોઈ નુકસાન નથી, મારા પરિણામમાં કોઈ ફેરફાર નથી, જમવું ન જમવું મારા માટે સરખું છે. એટલે તમે કોઈ વિકલ્પ કરતા નહીં, હું ન જમું એનો વિકલ્પ કરતા નહીં, કેમ કે હું પણ એનો વિકલ્પ કરતો નથી. એમ જો શાંતિ રહેતી હોય તો એ પ્રકારે રાત્રિ ભોજન ત્યાગ કરવો જોઈએ. ના, એમાં શું છે કે ધર્મની બાબતમાં મક્કમતા એ ગુણ છે અને હઠાગ્ર તે અવગુણ છે. મક્કમતા જુદી વસ્તુ છે, હઠાગ્ર જુદી વસ્તુ છે. મક્કમતા પોતાના પરિણામોમાં દ્રઢતા હોય તો એ દ્રઢતાને ઢીલી કરવી એવું કાંઈ હોઈ શકે નહીં, એ ગુણ છે. પણ હઠાગ્ર હોય ત્યારે પરિણામ પોતાના પણ બગડે અને બીજા ઉપર દોષારોપણ જે એમાં નિમિત્ત થતા હોય એના ઉપર દોષારોપણ થાય, એના ઉપર કસાય થાય, એ બધા પ્રકાર છે. એ આ પ્રકારના નિયમને કે પ્રતિજ્ઞાને સુસંગત નથી, એ વિરુદ્ધ જાય છે એનાથી, અને એ અવગુણમાં જાય છે. એટલે આજે તપના દિવસમાં તપનું સ્વરૂપ શું છે અને યથાર્થ પ્રકારે તેનું સ્થાન ક્યાં છે, કેવી રીતે એનું પાલન કરવું જોઈએ, કેમ કે એમાં શક્તિ ખર્ચાય છે, સમય અને શક્તિ ખર્ચાય છે. તો ભગવાનની જિનેન્દ્રદેવની નીતિ પોલિસી એવી છે આ માર્ગની કે પહેલાં મોટા દોષોનો નાશ કરવો પછી નાના દોષોનો નાશ કરવો. તો મોટો દોષ તો અજ્ઞાન મિથ્યાત્વ સ્વચ્છંદ પ્રતિબંધ છે અને પરલક્ષ છે, એવા મોટા દોષ એમને એમ રહીએ. અને પર્યુષણના દિવસોમાં જમવું એ દોષ છે ને નહીં જમવું એ તપ છે એમ કરીને શક્તિને સમય એમાં ખર્ચી નાખે, પછી ઓલામાં મોટા દોષ મટાડવામાં સમયને શક્તિ ખર્ચવાની પરિસ્થિતિ રહે નહીં, તો એવું તો કરવા જેવું નથી. એમ કરવાથી તો અન્ય મતમાં એમ જ કરે છે. મુસલમાન લોકો અભિમાન ન થાય એટલે લેંગો ઊંચો પહેરે છે, કેમ કે અમારે અભિમાન ન થાય ને, મિત્રને અભિમાન થઈ જાય કે અમે હજ કરીએ. એમાં હજ કરવા કોણ જાય, જેની પાસે પૈસા હોય જઈ શકે. એ લોકોમાં એવું છે કે દેવું કરીને ઉધાર પૈસા લઈને યાત્રા ન કરવી, એટલે જેને પોતાની પાસે પૈસા હોય એ જાય. સંપન્ન માણસો હોય એને તો પૈસાનું અભિમાન થાય, હજ કરી ગયા પછી એને હાજી કે એનું અભિમાન થાય, હાજી સાહેબ હાજી સાહેબ બધા કરે, તો એ શું કરે કે ભાઈ મને માન ચડી જાય એમાં, એટલે થોડોક લેંગો ઊંચો સીવડાવે. અમારા એક ક્લાયન્ટ હતા, એને પૂછ્યું ભાઈ તમે તો પૈસાવાળા માણસ છો ને આવી રીતે કપડાં પૂરા નહીં પહેરવાનું શું કારણ, એને કાંઈ અડધવાર કાપડનો કાંઈ કરકસર કરવાની હોય ને, તો કે અમારા ધર્મમાં એવી વાત છે કે અભિમાન ન ચડે માટે જે હજ કરી આવે એને લેંઘો ઊંધો પહેરવો ને. એવા ઘણા મુસલમાન તમને જોવા મળે. હવે એ બધી વાત કેવી છે કે નાના દોષને મોટો ગણીને પહેલાં ટાળવો ને મોટા દોષને સમજણ જ ન હોય, અને એ ટાળવાનો કોઈ લક્ષ્ય કે વિચાર કે સમજણ પણ ન હોય, તો આપણે આગળ જઈને પાછું એ સંપ્રદાયમાં જવા જેવું થઈ જાય. એવી પોલિસી આપણી હોય તો પાછા આપણે ત્યાં જવાના, આજે નહીં ને કાલે ત્યાં જન્મ થશે, કેમ કે એ તો આપણી લાઈન છે આખી. એટલે એ ધ્યાન રાખવાનું છે, મોટા દોષને પહેલાં કાઢવો. ને એટલા જ માટે ચોથું ગુણસ્થાન મિથ્યા માન્યતાનો નાશ, મિથ્યા દર્શનનો નાશ કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિનું છે ચોથું ગુણસ્થાન. અને તેનેમાં ત્યાં તપ ત્યાગ કાંઈ નથી, અવિરત સમ્યક દ્રષ્ટિ કીધો છે એને. કેવો? અવિરત સમ્યક દ્રષ્ટિ કીધો છે. અને મહત્વ ખૂબ શાસ્ત્રકારે આપ્યું છે, ભગવાને પણ બહુ આપ્યું છે દિવ્ય ધનીમાં, કેમ કે એણે મોટા દુશ્મનને માર્યો. હવે બધું સૈન્ય રહ્યું એ તો ભાગવા માંડ્યું છે, ખબર નથી એવા કેટલા ખામે લડવા આવે છે કે આ રાજા મરાઈ ગયો એને ખબર નથી. ખબર પડે કારણે તો રાજા માર્યો છે એટલે એ ભાગશે. એટલે પહેલાં તો મોહ રાજાને મારવો જોઈએ. જે રાજાનું રાજ ત્રણેય લોકમાં એક ચક્રી ચાલે છે એવું રાજ કોઈનું નથી ચાલતું. દેવલોકમાં ઇન્દ્રનું રાજ છે, મનુષ્યલોકમાં નહીં. મનુષ્યલોકમાં ચક્રવર્તીનું રાજ પણ છ ખંડમાં છે, એથી આગળ નહીં, દેવલોકમાં નહીં. પણ મોહરાજાનું રાજ તો ત્રણેય ભુવનમાં, ત્રણેય લોકમાં ચાલે છે. એવો જબરજસ્ત રાજાને મારી નાખવો હોય તો પૂરી શક્તિ એક જ બાજુ લગાવવી પડે છે, અને ત્યારે જે મરે છે એમ કહેવું છે. એટલે શક્તિને વેચી નાખવી નહીં, તપ ન કરવું એમ નથી કહેવું, પણ તમારી શક્તિને વેચવામાં કે નહીં વેચવાનો વિવેક તમારે પોતાને કરવાનો છે. અને એ જોઈ સમજીને કરો, તમારી શક્તિ હોય એ સમજીને કરો. જ્ઞાનીઓનું સામર્થ્ય જ એ છે કે મોક્ષ માર્ગને એ સુગમ અને સહેલો કરે છે. જ્ઞાનીઓનો ઉપકાર છે કે મોક્ષ માર્ગને એ સુગમ અને સહેલો કરીને બીજા જીવોને મોક્ષ માર્ગે ચડાવે છે. ચાલતા સ્વાધ્યાયમાં સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 31મો ચાલે છે, 35મો ત્રીજો પેરેગ્રાફ. અનંતકાળથી સમ્યક દર્શન પ્રાપ્ત થયું નથી, શું પ્રશ્ન ચાલ્યો છે કે બીજું કાંઈ શોધમાં એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈને વર્તો જા, ગેરેન્ટેડ તને મોક્ષ મળી જશે. એમાં સત્પુરુષને ગોતવા, તેને ઓળખવા અને તે જે કહે તેનો સ્વીકાર કરવો, શિરોધાર્ય કરવો, એમની આજ્ઞાનું પાલન કરવું, અને આજ્ઞા પાલન એ જ ધર્મ છે, એ ભૂમિકાનો, એ જ ભૂમિકાનો એ તપ છે, અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ એનાથી થાય છે. એમાં એક ઉપરની વાતમાં પૂજ્ય બહેનશ્રીએ સ્પષ્ટ કર્યું છે કે જેણે સત્પુરુષને ઓળખ્યા, એણે સ્વીકાર્યા, એને માર્ગ મળવાનો છે. એવું જે વચન એમણે બીજા પેરેગ્રાફમાં બીજી લીટીમાં લખ્યું છે એ વાત કૃપાળુ દેવે 751 પત્રમાં લખી છે. કેમાં કરી છે? 751 પત્રમાં. કે જે જેને સત્પુરુષના વચનની પ્રતીતિ છે, તેમને આજ્ઞા રુચિ છે, અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ જેને પ્રગટ થાય છે, ઓળખાણ થયા પછી આવા પરિણામ થાય છે, તે જીવને પહેલું સંકિત છે. સંકિત નહીં હોવા છતાં એને સંકિત કહેવા પાછળ દર્શનમો યથાર્થ પ્રકારે હાનિ પામે છે, મંત્રનો રસ અથવા શક્તિ ઘટી જાય છે, અને એ જીવ સ્વરૂપને ઓળખાણ થાય એવી યોગ્યતાને પ્રાપ્ત થાય છે. સમ્યક દર્શનનું મૂળ કારણ તો સ્વરૂપની ઓળખાણ છે, પણ સ્વરૂપની ઓળખાણ કોઈને સત્પુરુષની ઓળખાણ થયા વિના થઈ નથી અને થતી નથી, એટલે છેવટે લિંક ત્યાં આવીને ઊભી રહે છે કે જો જીવને જીવે સત્પુરુષને ઓળખા અને એને ગ્રહણ કર્યા તો એને માર્ગ મળવાનો, એટલે સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરીને મોક્ષ સુધી પહોંચવાનો, પહોંચવાનો છે. એટલે શોર્ટકટ કહીએ તો સીધી વાત કરી કે તો તું બીજું કાંઈ કરે કે નહીં કરે, કરે તો એનો કાંઈ અર્થ નથી ને નહીં કરે તો પણ એથી કાંઈ નુકસાન નથી. એક સત્પુરુષને શોધ, એને ઓળખ, એને સ્વીકાર કર, પછી તને માર્ગ ન મળે કે મોક્ષ ન મળે એ વાત બનવાની નથી. એટલે એમણે અનુસંધાન મોક્ષ માર્ગ સાથે સમ્યક દર્શન સાથે આ અનુસંધાન કર્યું છે. અનંતકાળથી સમ્યક દર્શન પ્રાપ્ત થયું નથી તેને દેવશાસ્ત્ર કે ગુરુ મળે અને તે વખતે પોતાનું ઉપાદાન તૈયાર હોય તો પ્રાપ્ત થાય. એ શું કહે છે, દેવ ગુરુ અને શાસ્ત્ર છે એ આત્મકલ્યાણનો ઉપદેશ આપે છે. ઉપદેશ પ્રથમ તબક્કે સમજવામાં આવે છે કે ઉપદેશથી લાભ શું, કેટલો લાભ, કેવા પ્રકારનો લાભ, અને કેટલા નુકસાનથી બચી શકાય, કેમ કે પ્રયોજન તો પોતાને લાભ નુકસાનનું છે. કે ચારેય ગતિના દુઃખ, જન્મ મરણથી માંડીને ટેન્શનથી માંડીને રોગના પીડાના અકસ્માતના બાધાના બધા જ પ્રકારના સમસ્ત દુઃખનો આ એકમાત્ર બચવાનો ઉપાય છે, અને હંમેશને માટે પૂરેપૂરા સુખી થવાનો પણ આ ઉપાય છે. એ જ્યારે સમજાય છે ત્યારે એનું મૂલ્યાંકન આવે છે, એની કિંમત થાય છે. મૂલ્યાંકન આવે છે એટલે એની કિંમત થાય છે એટલે ભાસે છે, ભાસે છે એટલે લાગે છે, અસર પહોંચે છે. સાંભળે, સમજે ત્યાં સુધીની પ્રક્રિયા બધાને કોમન છે. સામૂહિક સ્વાધ્યાયમાં સાંભળે અને સમજે ત્યાં સુધી સામાન્ય વાત છે. વિશેષ વાત ક્યાંથી થાય છે કે કેટલાકને અસર પહોંચે છે અને કેટલાકને અસર પહોંચતી નથી, અસર જ નથી થતી. આવા બે ભેદ પછી ઉત્પન્ન થાય છે. તો જેને કિંમત સમજાય છે કે મારા લાભ નુકસાનની આ વાત છે, મારા સુખ દુઃખની સમસ્યામાં એનું સમાધાન છે અને હંમેશના માટે કાયમી સમાધાન છે, એ વાત જ્યારે એને સમજાય છે ત્યારે એને અસર થયા વિના રહેતી નથી. કેમ કે આ જીવ સુખી થવા માટે અનંતકાળથી પરિશ્રમ કરી રહ્યો છે, અને એ પરિશ્રમ કરવામાં અને એ સુખ મેળવવા માટે સાહસ કરવામાં આ જીવે કાંઈ બાકી રાખી નથી. કંઈક ના ખૂન કર્યા છે, કેટલી વાર કતલખાના ચલાવ્યા છે સુખી થવા માટે, કેટલી વાર 50,000 ફૂટ ઊંચે પ્લેનમાંથી પડતું મૂકીને મર્યો છે, પ્લેન ક્રેશ થાય, ભાઈ અંદર બેઠા હોય, શું કરાય, ગયા તા સુખી થવા, વચ્ચે પતી ગયા, આ બધા બનાવો વિનાશ. સુખી થવા માટે જોખમ પણ એટલા લીધા છે, માથાફોડ પણ એટલી કરી છે, પરિશ્રમ પણ એટલા કર્યા છે કે જેની હદ નહીં, જેનો કોઈ હિસાબ ન થાય. અનંતકાળથી આ કરતો આવ્યો છે. એવા આ જીવને જ્યારે સાચો સુખનો ઉપાય મળે, દુઃખ ટળવાનો અને સુખ પ્રાપ્ત કરવાનો બે એક સાથે, ત્યારે એને કિંમત આવે છે. કિંમત આવે છે ત્યારે એના આત્મા ઉપર અસર થયા વિના રહેતી નથી. આ અસર થાય છે એ બહુ સારું ચિહ્ન છે, બહુ વેરી ગુડ સિમ્પટમ, ગુડ સાઇન છે. અસર ન થાય તો એ જરાક વિટમણાવાળી પરિસ્થિતિ ગણવી, કે આવો વિતરાગનો સર્વોત્કૃષ્ટ ઉપદેશ શ્રવણ પ્રાપ્ત થયા પછી પણ જો આ જીવને છે, પણ લાકડી કોને ન વાગે, જાડુ ગોદડું વધ્યું હોય એને ન વાગે, તો એની સ્થિતિ બહુ ખરાબ છે. એની સ્થિતિ બહુ ખરાબ છે અને એને આ માર્ગમાં પ્રવેશવા માટે બહુ વાર છે, એવું એ સંકેત કરે છે, સિગ્નિફાય કરે છે કે આને બહુ વાર લાગશે. પણ જે જીવ, જે આત્મા ઉપર જિનેન્દ્ર પરમાત્માના દિવ્ય ઉપદેશની અસર થાય, પછી ભલે ને ગમે ત્યાંથી આવતો હોય, નાત જાતારે એને સંબંધ નથી, ઉંમર સાથે એને સંબંધ નથી, એને કોઈ પર્યાય સાથે સંબંધ નથી, બાળક છે, યુવાન છે, વૃદ્ધ છે, સ્ત્રી છે, પુરુષ છે, નપુંસક છે, કાંઈ સંબંધ નથી, ઢેર છે, ભંગી છે, ચમાર છે, જૈન છે, અજૈન છે, મુસલમાન છે, પારસી છે, ક્રિશ્ચિયન છે, કાંઈ સંબંધ નથી. અરે તિર્યન છે કે નહીં એની સાથે સંબંધ નથી. ભગવાનના સમોસરણમાં તિર્યંચો ત્રણેય જાતના આવે છે, બધી જ જાતના, સંઘની પંચેન્દ્રી. મન વગરના પ્રાણીને તો વિચાર શક્તિ નથી, પણ પાંચ ઇન્દ્રિયને છઠ્ઠું મન પ્રાપ્ત છે એવા તિર્યંચો પણ આવે છે. અને જેના આત્મા ઉપર એની અસર થાય છે એ આત્મા ધન્ય થઈ જાય છે, એનો બીડો પાર થાય છે. એટલે વિચારવાનું અહીં આર્ય છે કે આવો જે આત્મહિતકારી, આત્માને પરમ હિતકારી એવો જે જિનેન્દ્ર પરમાત્માનો ઉપદેશ, એ મારા આત્માને કેટલો અસર કરે છે, જેટલી અસર થાય વધારે એટલો એ આત્મા ભવિતવ્યતા પ્રગટ થવાની નજીક સમીપ છે. આસન ભવ્ય એને કહેવામાં આવે છે. એટલે કેટલા જ્ઞાનીઓ અને મુનિઓ સંબોધન એવી રીતે કરે છે, સામા જીવની સમીપતા જુએ, સંસારનો કિનારો જેને નજીક આવ્યો છે એને એમ કે, હે આસન ભવ્ય, તારો સંસારનો કિનારો નજીક આવી ગયો છે, પ્રોત્સાહન આપે છે, જો તને તારા હિતની વાત કરીએ છીએ, બાકી અમારે તો કાંઈ હિંગ કે ફટકડી કાંઈ લેવા દેવા નથી, તું ગમે તેમ ચાલ, તું સ્વતંત્ર છો, અમે તો કહીને આઘા રહેવાના છીએ. તો કહેશે કે એવું મળે અને પોતાનું ઉપાદાન તૈયાર હોય તો, શું કહે છે, નહીતર દેવગુરુ શાસ્ત્ર અનંતવાર મળ્યા છે, અનંતવાર તીર્થંકરના સમોસરણમાં જઈ આવ્યો છે અને ધોયેલા મૂળાની જેમ પાછો આવ્યો છે, કોરે કોરો કેવળી આગળ કોરો રહ્યો, કનું એલિટરેશન છે, કેવળી આગળ કોરો રહી ગયો, એ ભીંજાયો નહીં ઉપદેશથી, એનું અંતઃકરણ ભીંજાયું નહીં, તો એ સારું લક્ષણ નથી. પણ જો પોતાનું ઉપાદાન તૈયાર હોય એટલે ઉપદેશની અસર થાય તો, ઉપાદાન તૈયાર હોય એનો અર્થ શું, કે ભગવાનના આત્મકલ્યાણકારી ઉપદેશની અસર થાય, અને પોતાને પોતાના કલ્યાણની આ ઉપદેશની અસર ન થાય એનો પછી બીજો કોઈ જગતમાં ઉપાય છે નહીં. તીર્થંકર પણ હાથ ધોઈ નાખે છે, એમાં મારું કામ નથી, આમાં મારું કામ નથી હજી, અને પરિભ્રમણ લાંબુ છે. કૃપાળુદેવ એક પત્રમાં કોઈ એક વ્યક્તિનું નામ લીધા વિના લખે છે, એવી રીતે લખે છે, ઈશ્વર જેને રખડાવવા માગે છે શું એને આપણે કઈ કરવું એવો પ્રયત્ન કરવા જેવો નથી. ઈશ્વર રખડાવવા માગે છે એટલે ઈશ્વરને કઈ હોશ છે, પણ એમની ભાષા એવી ગૂઢ અને માર્મિક ભાષા હતી કે એ આત્માને સત્યની, સત્ય ઉપદેશની અને સત્પુરુષની એલર્જી થાય છે. એ એમ બતાવે છે કે હજી એને પરિભ્રમણ લાંબુ છે, એટલે કુદરતે રખડવાનો છે અને ઈશ્વર રખડાવવા માગે છે. એની પાછળ આપણે મહેનત કરવી નકામી છે. એટલે તમને વિકલ્પ આવતો હોય તો મૂકી દેજો. શું કીધું એમણે કે તમને એ વ્યક્તિ માટે વિકલ્પ આવતો હોય કે બિચારા પામે તો સારું, બિચારા પામે તો સારું, અને તમે કોઈ મુમુક્ષ શું કરે, લાવો એમની પાસે લઈ જઈએ. મહાપુરુષ છે, કદાચ ફરી જાય તો ફરી જાય, પણ મહાપુરુષની દ્રષ્ટિ ઊંડી હોય છે, એ સમજી લે છે, પકડી લે છે કે આને હજી વાર છે. શું છે? આને હજી વાર છે. પછી કાણા ઘડામાં પાણી ભરવાની મહેનત કરતા નથી કે ઊંધા ઘડામાં પણ પાણી ભરતા નથી, કેમ કે પાણી ભરવાની પરિસ્થિતિ જ નથી ત્યાં, અને પોતાનો સમય શક્તિ વેડફવાનો કાંઈ અર્થ નથી. એટલે સમજી લઈએ છીએ આપણે તો તાત્પર્ય એટલું લેવાનું કે અત્યારે આપણને દેવશાસ્ત્ર ગુરુનો યોગ છે. કરોડો અબજો મનુષ્યોમાંથી મુઠ્ઠીભર માણસો જ જૈન છે, અને એમાં પણ મુઠ્ઠીભર માણસોમાં 1% પણ સાચી સમજણની દિશામાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિ ચાલતી નથી. કૃપાળુદેવના શબ્દોમાં કહીએ તો સંપ્રદાયના લાખો જીવો જિનેન્દ્રના માર્ગથી કોટ્યવધિ યોજન દૂર છે. કેટલા? કરોડો યોજન દૂર છે બધા. એવું જોયું એમણે, કોઈ સંપ્રદાયમાં પોતે ન ભીડ્યા, ત્રણમાંથી એક સંપ્રદાયમાં એ ભીડ્યા નથી. ત્રણ સંપ્રદાયના કોઈ સાધુ મુનિ ગુરુ એની પાસે ગયા નથી. સમજતા હતા માર્ગ બીજો છે અને આ બધું ગાડું બીજા રસ્તે ચાલે છે. પોતાનું કરી લીધું એમણે, અને એમને જે ઓળખીને એમની સમી પ્રિયા એનો કોઈ કોઈનો નિવેડો આવી ગયો. થઈ જશે સમિત પાસે હોય ફરક પડે છે. તો કહે છે કે ઉપાદાન તૈયાર હોય તો પ્રાપ્ત થાય. એનું તાત્પર્ય શું? કે આપણે આપણું ઉપાદાન તૈયાર હોવું એ વાતને ચેક કરી લેવી જોઈએ કે મારા આત્મા ઉપર અસર કેટલી થાય છે. આ તો આ યોગ સફળ થવાનો અવકાશ છે, નહીતર અનંતકાળથી આવા યોગ નિષ્ફળ ગયા એમ આ યોગ પણ નિષ્ફળ જશે, ને પછી કેટલો અનંતકાળ પાછું રખડવું પડશે એ કાંઈ સમજી શકાય એવી વાત નથી. એવો નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે, અનાદિ અનંત આવો નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. ઉપાદાનની તૈયારી હોય ને યોગ્ય નિમિત્ત હોય તો એ જીવ માર્ગે ચડે, નહીતર એકલું નિમિત્ત મળે તો પણ માર્ગે ચડે નહીં, ને એકનું ઉપાદાન તૈયાર હોય તો પણ માર્ગે ચડે નહીં. આમ છે, નિમિત્ત પણ જોઈએ અને ઉપાદાન પણ જોઈએ એવી વસ્તુ સ્થિતિ છે. અંતરથી દેશના લબ્ધિ પ્રગટ થાય એટલે અવશ્ય સમ્યક દર્શન પ્રાપ્ત થાય. શું કહ્યું? અંતરથી દેશના લબ્ધિ પ્રગટ થાય એટલે ભગવાનની વાણી એના અંતર સ્થળ સુધી સ્પર્શે. લબ્ધ એટલે પ્રાપ્ત થવું, દેશના એટલે ઉપદેશ. ભગવાન જિનેન્દ્ર જૈન પરમેશ્વર છે, એક સમયમાં ચેકનનો અસંખ્યમો ભાગ છે, ત્રણ કાળ ત્રણ લોકને જાણનારા છે, અને છતાં સંપૂર્ણ વિતરાગ હોવાથી એમને ક્યાંય રાગદ્વેષ થતો નથી, એવા વિતરાગ છે. વિતરાગ સર્વજ્ઞનો આત્મકલ્યાણકારી પરમહિતકારી ઉપદેશ ઝીલી શકે એવી યોગ્યતા, એને દેશના લબ્ધિની યોગ્યતા કહેવામાં આવે છે. એ યોગ્યતા હોય અને દેશના મળે, દેશના એટલે ઉપદેશ, એમ બેનો એક સાથે મેળ ખાય ત્યારે તે જીવને ચોક્કસ અવશ્ય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે પોતાના ઉપાદાનથી. સમ્યક દર્શન તો પોતાના ઉપાદાનથી પ્રાપ્ત થાય છે, એટલે ઉપાદાન એટલે નિજ શક્તિ. ઉપાદાન શાસ્ત્ર શબ્દ છે, પણ સાદો અર્થ છે એનો, પોતાની શક્તિને ઉપાદાન કહેવામાં આવે છે. અને અનુકૂળ પરિસ્થિતિ બહારમાં હોય તેને નિમિત્ત કહેવામાં આવે છે. તો કહે છે કે પોતાની શક્તિથી, પોતાના પુરુષાર્થથી સમ્યક દર્શન જીવને પ્રગટ થાય છે. પણ કહીને પાછું સાથે વાત મૂકવી છે, નિમિત્ત સાથે એવો સંબંધ હોય છે કે સામે કોઈ સજીવન મૂર્તિ એ સમ્યક દર્શન પ્રાપ્ત થાય એવો રસ્તો દેખાડનાર કોઈ સામે હોય છે. અંતર્મુખનો અજાણ્યો એવો માર્ગ કોઈ પોતાની મેળે પામી શક્યો નથી અને કોઈ પોતાની મેળે પામશે પણ નહીં. કોઈ માર્ગદર્શક આંગળી ચીંધનાર હોય છે અને તે માર્ગે અનુભવથી જાણનાર હોય છે એ માર્ગના, એને એ માર્ગ દર્શાવે છે, બતાવે છે, અને બીજો જીવ ચડે છે. એટલે નિમિત્ત સાથે હોય એવો સંબંધ હોય છે. માટે તું એક સત્પુરુષને ગોત. હવે જો તને સંસારથી મુક્ત થવાની ભાવના થઈ હોય તો તારી ઉપાદાનની તૈયારી થઈ. શુદ્ધાંતકરણથી જો તને મુક્ત થવાની ભાવના થઈ હોય, પૂરેપૂરી એમાં ઈમાનદારી હોય, પ્રમાણિકતા હોય, કાંઈ પોલ ન હોય, શું તો તું એક સત્પુરુષને ગોતે. પણ તને અંદરમાં કંઈક બીજી ઈચ્છા હોય તો એ સત્પુરુષને ગોતીશ તો પણ એ સત્પુરુષથી તને લાભ થવાનો નથી, કેમ કે દ્રષ્ટિ મલિન છે. બીજી કાંઈ પણ ઈચ્છા હશે તો તું સત્પુરુષને ઓળખી શકીશ નહીં, કેમ કે દ્રષ્ટિ મલિન છે. સત્પુરુષનું પરિણમન નિર્મળ છે એટલે એમનો આત્મા જ નિર્મળ છે, અને એ નિર્મળતાને ઓળખવા માટે મતિ નિર્મળ જોઈએ, મુમુક્ષુની મતિ પણ નિર્મળ જોઈએ. અને એ નિર્મળતા ફક્ત આ એક જ શરતને આધીન છે કે મારે કોઈ પણ ભોગે આ સંસારને એના દુઃખોથી મુક્ત થઈ જવું છે. હવે મારે પરિભ્રમણ ન જોઈએ, તે કોઈ ભોગે ન જોઈએ. બસ એક સાચી મુક્ત થવાની ભાવનામાં આવે એટલે એનું ઉપાદાન તૈયાર, એને નિમિત્ત મળશે, નહીં મળે તો ગોતી કાઢશે, નહીં મળે તો ગોતી કાઢશે, અને પછી એ માર્ગે ચડી જશે, એ વાત ચોક્કસ છે. અને બહુ સીધી સાદી વાત છે, ઓછામાં ઓછા બુદ્ધિવાળાને સમજાયેલી વાત છે કે જે ઉપદેશ આત્મકલ્યાણનો સમજવા મળ્યો એ પ્રમાણે પોતે ચાલવા પ્રયત્નવાન હોય તો શું કરવા સફળતા ન મળે. ઉપદેશ સ્વીકાર્યો, અભિપ્રાયમાં એનો સ્વીકાર કર્યો, શ્રદ્ધામાં એનો સ્વીકાર કર્યો, વિશ્વાસ આવ્યો છે, અને પોતે હવે ચાલવા માટે પ્રયત્નશીલ છે એ ઉપદેશ પ્રમાણે, પછી શા માટે સફળતા ન મળે. તો પછી સફળતા ન મળે એ વાત રહેતી નથી. આટલું જ કરવાનું છે તો ઉપદેશ તો મળે છે. ઉપદેશ નથી મળતો એવી પરિસ્થિતિ નથી. સદ્ધર્મનો સન્માર્ગનો ઉપદેશ મળે છે. હવે કામ બાકી રહ્યું પોતાને કરવાનું છે, અમલીકરણ ચાલુ કરે. જે જે વાત પોતાને અમલમાં મૂકવા યોગ્ય હોય એનું અમલીકરણ ચાલુ કરે. ઉપદેશમાં કોઈ પરલક્ષ છોડ, આ મૂક્યું અત્યારથી, કાલે નહીં. હા, સ્વચ્છંદ મૂક, ત્યાં મૂક્યો અત્યારથી, ઘડીક પછીની વાત નથી. કેમ કે એમાં એને વાંધો, કોઈ ચીજ લાવી લઈ જવી હોય ને એમાં કંઈ આવવા જવાની વાત હોય તો વહેલું મોડું થાય. આ તો પરિણામની અંદર જ ગુલાટ ખાવાની છે. પોતાના ચાલતા પરિણામમાં ગુલાટ ખાતા વાર કેટલી લાગે? એક જ સેકન્ડ લાગે. અત્યારે જ વર્તમાનમાં જ મૂક્યું, પછી એને કાંઈ ન લાભ થાય એ વાત રહેતી નથી. એની તો ગેરંટી આપે છે કૃપાળુ દેવે. એના માટે તો પોતે દસ્તાવેજમાં સહી કરી ગયા છે. નથી કહેતા ભાઈ કે તમારે પાકું કરવું હોય ને તો દસ્તાવેજ લખી દેવો પડશે કે આ મકાન મેં આટલા રૂપિયામાં તમને વેચ્યું છે, એમાં મને કાંઈ વાંધો નથી ને મારા વારસદારોને પણ વાંધો નથી. અને શુદ્ધ બુદ્ધિથી કોઈ પણ જાતના કેફ વગરની સ્થિતિમાં ભાનમાં રહીને સહી કરી દીધી છે. આ બધું લખે છે કે નહીં? પાકું કર્યું, હવે કઈ કાચી વાત નથી એવી વાત છે કૃપાળુ દેવની. આ દસ્તાવેજમાં સહી કરી ગયા છે કે જે આત્માઓ મુક્ત થવા માટે તૈયાર થશે એ સત્પુરુષને શોધશે, એ સત્પુરુષને ઓળખશે, એ સત્પુરુષની આજ્ઞા જે પોતાને આત્મકલ્યાણકારી છે એનું અનુસરણ કરશે અને એ પાયમાં વગર રહેશે નહીં. જાઓ મળશે, મળે છે. હજી પંચમહારાના છેડા સુધી ધર્મ છે. આ ભરત ક્ષેત્રમાં ભગવાન મહાવીર સ્વામીની દિવ્ય ધ્વનિમાં એવી વાત આવી છે કે પંચમહારાના છેડા સુધી આ ભરત ક્ષેત્રમાં ધર્મ હશે. તો ધર્મ કંઈ આકાશમાં અધર લટકતો નથી. ધર્મ તો ધર્મીના આશ્રય હોય છે. એનો અર્થ કે ધર્માત્માઓ પણ હશે કે જેની પર્યાયમાં ધર્મ છે. તો એ પંચમહારાના છેડા સુધી ધર્મી અને ધર્મ છે. તો તારે ઉપાદાનની તૈયારી કરવા પૂરતી જ વાત છે, બીજી કાંઈ વાત નથી રહેતી. શું કહ્યું કે સમ્યક દર્શન થાય છે પોતાના ઉપાદાનથી, પણ નિમિત્ત સાથે એવો સંબંધ હોય છે, પણ માટે તું એક સત્પુરુષને ગોઠ, તેમાં તને બધું જ મળી રહેશે. તું તોડી તોડીને વાત લખે છે, એક એક શબ્દો તોડી તોડીને મળે કે તને જરૂરત લાગી છે તો તારું ઉપાદાન પાક્યું છે. કેમ કે વાત ચોખ્ખી છે કે પોતે માર્ગથી અજાણ્યો છે, અને જો માર્ગને સમજવો હોય તો માર્ગ જેને જાણ્યો છે એને પૂછવો પડે, બીજાને પૂછવાનો અર્થ નથી. અને એમાં શરમ ભરમ કામ આવે નહીં. એ ગુરુદેવ દ્રષ્ટાંત દેતા હતા બહુ સરસ, કે પોતે મુસાફરીએ નીકળ્યો હોય, ગાડી લઈને નીકળ્યો હોય ને એમાં કાંઈક રસ્તો ભૂલી ગયો હોય, અને આગળ જતા પછી કેડીઓ આવતી હોય ને રસ્તો બંધ થઈ જતો હોય અને નીકળી ગયો હોય ઘણે આગળ, પાછળ જવામાં બહુ વખત લાગે એવું હોય, આગળ જવામાં કઈ જવાશે કે નહીં જવાશે એની ખબર ન હોય, અને હાંજ પડવા આવી હોય મૂંઝાય કે ન મૂંઝાય. હા, તો એને પૂછે તું મૂંઝાણો છો? પરિભ્રમણના રસ્તે મૂંઝાણો છો પહેલી વાત છે. ન મૂંઝાણો હોય તો મૂંઝા ત્યારે વારો આવશે, ન મૂંઝાણો હોય તો મૂંઝાઈશ ત્યારે વારો આવશે. મૂંઝવણ વગર તું રસ્તો નહીં ગો, તારો આત્મા જેવો છે, તને જરૂર લાગે ત્યારે જ તું પરિશ્રમને પુરુષાર્થ કરે એવો છો, વગર જરૂરત હામું જોયો એવો નથી. કાઉન્ટર બિઝનેસમાં એમ થાય છે ને, એકાએ 10 ગ્રાહક લાગેલા હોય તો ભાવ પૂછવા વાળાને ભાવે ન કહે, માલ લેવા વાળાને અરે એવો એટલો બધો એંગેજ થઈ જાય કે ભાવ પૂછવા વાળાને ભાવ ન બતાવે, દરવાર પૂછે તો સાંભળે નહીં. કેમ કે એને જરૂરત નથી, એને એ ગ્રાહકની એને જરૂરત નથી, તો હાલતો થવાનો છે ભાવ સાંભળીને. એમ જીવનો સ્વભાવ એવો છે, જરૂરત લાગે ત્યાં જ મહેનત કરે, બીજે ન કરે. તો સત્પુરુષને ગોત્યાનો અર્થ શું? કે પરિભ્રમણથી મૂંઝાણો છો, ગોતવા નીકળ્યો છો, તો તારી ઉપાદાનની તૈયારી થઈ છે. એટલે તને જરૂરત લાગી હોય તો તું એક સત્પુરુષને ગોત, એમ કે છે. અને તો જ તને એની ગરજ રહેશે, નહીંતર ગરજ રહેશે નહીં. તારા માટે તું કામ કરવા નીકળ્યો હોય તો ગરજ રહેશે, નહીં તો હું તો આટલા વર્ષથી આવું છું પણ કોના હતું દેખાડો કરે. આટલા વર્ષથી અમે રોજ સત્સંગ કરવા વાળા, 2 વખત 3 વખત શું, પણ કોના હાટું કરે છો? હા, કોના માટે કરે છે? પેટને રોજ 4 રોટલી ખવડાવી કે 10 રોટલી ખવડાવી, આટલા ભર સુધી એમ કોઈ ગણે છે કે મારા પેટને રોજ રોટલી ખવડાવું છું? મહેમાનને એમ કે ભાઈ ખાવામાં બહુ નબળા છે કે જબરા છે, બેમાંથી એક વાત તો હોય તો એની ગણે, પેટની રોટલી કોઈ ગણતો નથી. એમ તને જરૂરત લાગી હોય તો તું ગોત, તેમાં તને બધું જ મળી રહેશે. કેવી સરસ વાત કરી, બધું મોક્ષ સુધી મળે પછી હું બાકી રહ્યું તારે. રૂપાળુદેવે પોતાની ભાષામાં વાત કરી કે મોક્ષ ન મળે તો લઈ જજે મારી પાસેથી, હું એવો સમર્થ છું, એમ કે છે. ઠીક છે, ગેરેન્ટર કોણ થાય? સમર્થ હોય. બેંકમાં ગેરંટી કોની લે છે? ભાઈ તમારે મકાન મિલકત જાયદાદ ક્યાંય છે કે ફૂટપાથ ઉપરના માણસ છો તો એની ગેરંટી કામ ન આવે? સંપન્ન એની ગેરંટી કામ આવે? ગેરંટી દેનાર છે, સમર્થ છે, એ કહે છે કે તારો મોક્ષ નક્કી છે, તને બધું જ મળશે. પોતાની ભાષામાં શું કહે છે કે તને બધું જ મળશે, મોક્ષ સુધીનું બધું મળશે, પછી હું તારે જોઈએ. એટલે તને પૂરું સુખ, પૂરી શાંતિ, પૂરો આનંદ અને બધા બધા દુઃખનો નાશ. હવે હું બાકી રહ્યો? સત્પુરુષ તને મળે અને માર્ગ પ્રાપ્ત થયા વગર રહે તેવું બનતું નથી, અવશ્ય માર્ગ પ્રાપ્ત થાય જ. જો હવે એ વાત એમણે પોતાથી કરી, ન મળે એના કમનસીબી વાળાની ચર્ચા પોતે કરતા નથી. સત્પુરુષ મળે અને માર્ગ ન મળે એની કમનસીબી છે, એમ કે છે. અહીં તો કહે છે કે સત્પુરુષ તને મળે, જો યોગ્યતા વાળાને કહે છે, એની યોગ્યતા જોઈને. તારું તો ઉપાદાન જાગ્યું છે, તને શું કરવા ન મળે? કે સત્પુરુષ તને મળે અને માર્ગ થયા પ્રાપ્ત થયા વગર રહે તેવું બનતું જ નથી, અવશ્ય માર્ગ પ્રાપ્ત થાય જ. આ તો જ્ઞાની કહે છે, પણ એ જીવ પોતે એમ કે આપણને તો માર્ગ મળવાનો છે, મળવાનો છે ને, મળવાનો જ છે. એમાં હવે મને મારી શંકા રહેતી નથી. એ પાત્રતાના લક્ષણમાં જાય છે. મોક્ષના ભણકારા વાગે, દુર્ગતિનો ભય ન હોય, અધોગતિનો વિકલ્પ ન આવે, અને અંદરથી આત્મા એમ કે મને માર્ગ મળી જવાનો છે. હવે મને માર્ગ નહીં મળે એ વાત બનવાની નથી. કારણ કે સત્પુરુષ પ્રત્યે તને ભક્તિ ને અર્પણતા આવી છે. જો આ બધા જેટલા સિમ્પટમ છે એ બધા નાખ્યા છે એમણે, પોતાનો અનુભવ બોલે છે ને. તો કારણ કે સત્પુરુષ પ્રત્યે તને ભક્તિ અને અર્પણતા આવી છે તથા તે સત્પુરુષને ઓળખ્યા છે. કેમ કે તને ભક્તિ ને અર્પણતા આવી? સાચી ભક્તિને અર્પણતા આવી તો અર્પણતાની પાછળ પાછળ નિર્મળતા આવી, નિર્મળતા આવી દર્શન મોહની હાનિ થવાથી આવી. દર્શન મોહ માંદો પીડ્યો, માંદો પીડ્યો નહીં એમ મરણ પથારીએ પીડ્યો. હવે એ મળ્યા વગર રહેશે નહીં, કેમ કે મોહ જોર કરતો નથી, એ આત્માનો મોહ જોર કરતો નથી. એટલે એને પોતાને ખાતરી થઈ જાય છે કે હવે મને કોઈ આ સંસારમાં રોકી શકે એવી ચીજ નથી. સમાજ પ્રતિબંધ નથી, કુટુંબ પ્રતિબંધ નથી, શરીર પ્રતિબંધ નથી, કોઈ પ્રતિબંધ નથી. અને બીજો વિકલ્પ નથી, માટે સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ નથી. પ્રતિબંધ એટલે ખોટી જગ્યાએ અટકવું, એનું નામ પ્રતિબંધ. અસ્થાનમાં અટકવું. હવે બીજા એવા સંકલ્પ વિકલ્પ આવતા નથી કે જ્યાં અટકવું પડે. હવે એક જ વિકલ્પ છે, પતી ગયો. જેને પ્રતિબંધ નથી એને આત્મા દર્શનમાં ગળીને ઓળખાયા વિના રહે નહીં, કેમ કે આત્મા પણ નિર્મળ થી નિર્મળ સર્વોત્કૃષ્ટ પરમ પવિત્ર પદાર્થ છે. એને ઓળખવા માટે પણ જ્ઞાનની નિર્મળતા અને પવિત્રતા આવશ્યક છે. અને એની શરૂઆત સત્પુરુષના ઓળખાણથી, ભક્તિ અને અર્પણતાથી થાય છે. પછી નિર્મળતા વધે છે ત્યારે વર્તમાન ચાલતા જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવના દર્શન થાય છે અને એને અનુભવ સુધી લઈ જાય છે. દર્શન થાય છે એટલે અહીંયા તો પ્રતિભાસ થાય છે. ચાલતા જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવનો પ્રતિભાસ થવો એને સ્વરૂપ નિશ્ચય અને સ્વરૂપની ઓળખાણ કહેવામાં આવે છે. ત્યાં સુધી આવશે આવશે ને આવશે. સત્પુરુષને ઓળખ્યા હશે અને ઓળખ્યા પછી આયુષ પૂરું થઈ જશે, સ્વરૂપની ઓળખાણ નહીં થઈ હોય ને તો બીજા ભાવમાં ઓળખી લેશે. એ ઓળખ્યા વગર નહીં રહે. મોટા ભાગે તો એને સત્પુરુષ પ્રત્યે ભક્તિ અને અર્પણતા હોવાથી એ આત્મા કોઈ સત્પુરુષના ચરણ સાનિધ્યમાં રહે એવી રીતે જન્મ પામે છે. એનો જન્મ ક્યાં થાય છે? પછી દેવલોકમાં જાય તો ત્યાં જ્ઞાનીઓ છે, મનુષ્ય લોકમાં જાય તો ત્યાં જ્ઞાનીઓ છે. અરે કોઈ કારણસર તિર્યંચ ગતિ થઈ ગયું હોય તો સમોસરણમાં જાય, તિર્યંચો તો જાય છે સમોસરણમાં. અને મહાવીર સ્વામી જેવાને વૃદ્ધિધારી મુનિઓને હેઠે ઉતરવાનો બન્યો. સિંહના ભાવમાં ઉત્પન્ન થયેલી પાત્રતા એને આકાશમાં વિચરતા મુનિઓને ખેંચીને નીચે ઉતાર્યા. પાત્રતાનું મેગ્નેટ કેવડું મોટું કે સિંહની પર્યાયમાં મહામુનિઓને નીચે ઉતારી દીધા. મહામુનિ હું સિદ્ધાલયમાં સિદ્ધ હોય તો એને નીચે ઉતારે. તો પાત્રતા એવી ચીજ છે. સિદ્ધ ભગવાનને ઉતારી દે એમ છે, હૃદયમાં ઉતારે. બોલા તો એમને ફિઝિકલી આવે એવું નથી, પણ જ્યાં સિદ્ધ ક્ષેત્ર હોય છે ત્યાં યાત્રાએ જવાનું બને છે. પાત્ર જેવું એને યાત્રા કરતા હોય છે વર્ટિકલી. એટલે શાસ્ત્ર ભાષામાં એને સમશ્રેણી કહે છે. સમશ્રેણી એટલે વર્ટિકલી બિરાજમાન હોય છે, ઉપર જ બિરાજમાન હોય છે. એનું સ્મરણ કરે એટલે એ સીધા એના નીચે આવ્યા કે ન આવ્યા એના જ્ઞાનમાં જ્ઞાનમાં આવે છે. એ પાત્રતા ચીજ એવી છે. ઓળખાણ તો સ્વરૂપની ઓળખાણના કાળે પડે, પણ સત્પુરુષની ઓળખાણ નિષ્ફળ જતી નથી. જેમ સંસ્કાર નિષ્ફળ જતા નથી તેમ એવું એક વસ્તુ સ્થિતિ છે ખરી. એ ઓળખાણ નિષ્ફળ નથી જતી, કેમ કે એની લિંક કૃપાળુદેવે 17મી ગાથામાં એ વાત સ્પષ્ટ કરી. કારણ ગણી પ્રત્યક્ષ. શું કહ્યું? કારણ ગણી પ્રત્યક્ષ. અમે પ્રત્યક્ષ જોઈએ છીએ એ આત્મામાં, એ સંકિતના કારણને અમે પ્રત્યક્ષ જોઈએ છીએ. અમારું જ્ઞાનમાં એ વાત પ્રત્યક્ષ થાય છે કે આ આત્મા હવે પરિભ્રમણ કરવાનો નથી. એ અલ્પકાળમાં સ્વરૂપને ઓળખશે, ઓળખતા એને મહિમા આવશે, પુરુષાર્થ જાગશે સ્વરૂપ સન્મુખતાનો, અને અભેદ અનુભવ અલ્પકાળમાં કર્યા વગર રહેશે નહીં, એ બધું જ્ઞાનમાં આવી જાય છે. એટલે પ્રત્યક્ષ શબ્દ વાપર્યો છે. ભલે સંસ્કાર નથી પડ્યા તો પણ પરિસ્થિતિ એવી મજબૂત અને મૂલ્યાંકન કરવું કરી શકાય એવી છે, એટલે એ આજ્ઞા કરી છે 76 નંબરના પત્રમાં. વિશેષ લેશું બાકી.